આ બે દિવસ તમે વાલેબેન અને મને પુષ્કળ પુષ્કળ પ્રોત્સાહન આપ્યું છે, આનંદ આપ્યો છે, અને એક અમારા જીવનનો લાવો કહી શકાય એવી આ તક અમને મળી તે માટે ઈશ્વર પિતાનો પુષ્કળ પુષ્કળ આભાર માનીએ છીએ. દિનકરભાઈ, તમારો ખાસ આભાર કે તમે આ બધી વ્યવસ્થા કરી અમારી સાથે, કોણ જાણે કેવી રીતે આપણે સંપર્કમાં આવ્યા અને વ્યવસ્થા થઈ. પુષ્કળ પુષ્કળ તમારો આભાર જયંતિભાઈ અને સર્વ આગેવાનોનો પુષ્કળ આભાર અમે બંને માનીએ છીએ. અરે ડાભી સાહેબ, તમે બહુ સારું બોલ્યા અમારા માટે, મને ખબર નહીં આટલો સારો માણસ હોય છે. પ્રભુ પ્રભુના બાળકો, પ્રભુ પુષ્કળ આશીર્વાદ આપે છે. પ્રભુએ બહુ જ બહુ જ આશીર્વાદ આપ્યો છે, બહુ જ માન આપ્યું છે. આપણે અમે ખરેખર પ્રભુના આશીર્વાદ માટે આપણે કોઈ જ લાયક નથી. બહુ જ પ્રભુની કૃપા છે, પ્રભુ આશીર્વાદ આપે છે. અને બહુ દિવસ અમને બહુ મજા આવી. શુક્રવાર સાંજે ગઈકાલ આખો દિવસ તમે ઘણા આવેલા, મજા આવી ને? મજા આવી પુષ્કળ. હવે ના બરાબર છે, અમે ક્યારેક બહાર જઈએ ત્યારે આવી તો બહુ જ નવા મિત્રોને મળીને જૂના મિત્રોનો સંપર્ક સાધીને મજા આવે છે. અમે ગઈકાલે કહેતો હતો, અમે જ્યારે અહીંયા ભણતા હતા ત્યારે ક્યારેક અહીંયા મુસાફરી કરીએ, ત્રણ બાળકો અમારા નાના હતા ત્યારે દર ઉનાળામાં જુદી જુદી જગ્યાએ જઈએ. કોઈ વખતે ડાલાસથી ફ્લોરિડા જઈએ, ડાલાસથી કેલિફોર્નિયા, ડાલાસથી ન્યુયોર્ક વગેરે. તો રસ્તામાં અમે મિશન સંસ્થા સાથે કામ કરતા હતા, એમાં એક વ્યવસ્થા હતી કે મિશનરીઓ જ્યારે પસાર થાય ત્યારે એમના ઘરે રાત રહી શકે. એટલે અમે ન્યુયોર્કથી, ડાલાસથી ન્યુયોર્ક આવવું હોય તો રસ્તામાં બે જગ્યાએ રોકાવવાનું હોય તો એ શહેરમાં કોઈ કુટુંબ શોધી કાઢીએ, ફોન કરીએ કે આટલા તારીખ આટલી તારીખે આટલા વાગે અમે પહોંચીશું, તો તમે અમે તમારા ઘરે રહી શકીએ. હા જરૂર, સાંજે પહોંચો 6 વાગે, સુંદર ભોજન તૈયાર હોય, નાહી ધોઈને 12-1 વાગ્યા સુધી વાતો કરીએ અને સવારે નાસ્તો કરીને આગળ રસ્તે. એટલે ખાલી પેટ્રોલનો જ ખર્ચો થાય, ક્યાંય રહેવાનો કે કશો ખર્ચો નહીં, અને બધા લોકોની મુલાકાત થાય. મારા મા બાપા આવેલા 94માં 3-1 મહિના માટે, તો એમને લઈને અમે નીકળ્યા. અને એ રીતે જ એક અમેરિકન કુટુંબમાં રહેવાનું હતું, તો મેં કીધું મા બાપાને અંગ્રેજી આવડે નહીં. મારા મા બાપા બંને મિલમાં આખી જિંદગી એમણે કામ કર્યું, અને મા બાપા 7મું ધોરણ ભણેલા, મા તો એમને સહી કરતાય ના આવડે, અંગૂઠા છાપ. એટલે મેં એમને સમજાવ્યું કે આપણે અમેરિકન કુટુંબમાં રહેવાનું છે. તો કે તું ઓળખે છે? મેં કહ્યું ના, કોઈ દિવસ મળ્યો નથી, ના જિંદગીમાં કોઈ દિવસ મળ્યો નથી, ખાલી આ નામથી એમનું નામ મળ્યું ને મેં એમને ફોન કર્યો. પછી બધું સમજાવ્યું કે આ અમેરિકન કુટુંબ છે, ખાવાનું આપણને ફાવશે ને આમ તેમ વગેરે. પછી ગયા અને પછી એમને તો અંગ્રેજી આવડે ને, અમે શું વાતો કરીએ છીએ, પણ બેઠા બેઠા સાંભળે. પછી બીજા દિવસે ચા નાસ્તો કરીને નીકળ્યા, તો કે છે તું તો કહેતો હતો કે અમને ઓળખતો નથી. મેં કહ્યું ના નતો ઓળખતો. તો કે તમે તો જાણે એવી વાતો કરતા હતા કે આખી જિંદગી તમે એમને ઓળખતા હો. એવું થાય છે, જ્યાં પણ આપણે જઈએ ત્યાં પ્રભુના કુટુંબની સાથે જ્યાં પણ મુલાકાત થાય ત્યાં આગળ આપણને મજા આવે, નવા મિત્રો મળે અને બધું સરસ સરસ રહે. અને તમે બહુ જ અમારો આવકાર કર્યો છે, અને ખાસ તો પ્રભુના વચનો પ્રત્યે જે પ્રેમભાવ બતાવ્યો એનાથી અમને બહુ પ્રોત્સાહન મળે છે. કારણ કે અમારું સેવા કાર્ય જે એ છે કે પ્રભુના વચનોનો ઊંડો અભ્યાસ દરેક પોતાને ખ્રિસ્તી કેવડાવતી વ્યક્તિ કરે અને પ્રભુના જ્ઞાનમાં આગળ વધે અને પ્રભુના સર્વ આશીર્વાદો, આત્મિક આશીર્વાદો પ્રાપ્ત કરે એવી મારી આશા અને પ્રાર્થના છે. અને મારી પ્રાર્થના છે કે પ્રભુ આ પુસ્તકોનો ઉપયોગ એમની મંડળીને સ્થિર કરવા માટે અને એમના બાળકોને આશીર્વાદિત કરવાને માટે કરે. તમે ઘણા સવાલો પણ પૂછ્યા અને માફ કરજો, આપણી પાસે સમય રહ્યો નહીં સવાલોનો, પણ સવાલો તમે મોકલી શકો છો, સાહેબને આપજો, દિનકરભાઈ જયંતિભાઈ કોઈને પણ, અને ઈમેલથી પણ મોકલવા હોય તો મોકલી શકો છો. મારો ઈમેલ બહુ સહેલું છે, ઇમુભાઈ imubai@juno.com imubai@juno.com મોકલી શકો છો. આપણે સંપર્કમાં રહીશું, કોઈ વખતે સારો સવાલ મળે તો ગુજરાતી ક્રિશ્ચિયનમાં પણ આપીશ. હું એમાં આપું તો કોઈનું નામ આપતો નથી, પણ સારા સવાલો મળે તો એમાં પણ આપવાને માટે મારી પાસે મટીરિયલ મળી રહે. એટલે પ્રભુનો પુષ્કળ પુષ્કળ આભાર માનીએ છીએ. ફરી એકવાર આપણે પ્રાર્થનામાં ઈશ્વર પિતાનો આશીર્વાદ આ સમયને માટે માંગી લઈએ. પ્રભુ, તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે તમે તમારા વચનો અમારી આગળ મૂક્યા છે અને એ રીતે તમે તમારું પ્રકટીકરણ આપ્યું છે, તમારી પોતાની જાતને પ્રગટ કરી છે અને તમારી ઈચ્છા અમારી આગળ પ્રગટ કરી છે. આજે પ્રભુ તમારા પવિત્ર આત્મા મારફતે અમારા હૃદયો એ તમારી ઈચ્છા અને તમારી જાતની વધુ ઓળખ પ્રાપ્ત કરી શકીએ એ માટે આ સમયને તમે આશીર્વાદિત કરો. આમ પ્રત્યેક વ્યક્તિ પ્રભુ અમારું હૃદય તમારી આગળ ખુલ્લું કરીએ છીએ, તમારા વચનોથી એ ભરી દો કે જેથી અમારા જીવનો તમારા મહિમાને માટે અને અમારી આસપાસના લોકોના આશીર્વાદને માટે વપરાય. અમારા ત્રાણનાથ પ્રભુ યેસુ ખ્રિસ્તના નામે માંગીએ છીએ. આ હાથમાં લીધેલું કામ સફળતાપૂર્વક પૂરું કરવું કે થાય એ એક અનેરો આનંદ છે. ચોપડી લખવાનું કામ લીધું હોય, યશાયાની ચોપડી, 4 વર્ષ લાગ્યા મને લખતા અને બેનને ટાઈપ કરતા, મારા કરતાં એમની આંગળીઓ વધારે વળી જાય એવું છે, કારણ કે હું તો લખું છું અને એ બધું ટાઈપ કરે છે. એટલે ચોપડી તમે 1500 પાનની અને એવા કેટલાય ચોપડા ટાઈપ કરતા કેટલી વાર લાગતી હશે તમે કલ્પના કરી શકો છો. પણ 4 વર્ષ પછી જ્યારે એ ચોપડી પૂરી થાય અને અમે પબ્લિશરને આપીએ ત્યારે કેટલા આનંદની વાત છે એની તમે કલ્પના કરી શકો છો. કોઈ પણ હાથમાં લીધેલું કામ સફળતાપૂર્વક પૂરું કરી શકીએ એનો અનેરો આનંદ છે. પણ આ પૃથ્વી ઉપરની પરિસ્થિતિ એવી છે કે હાથમાં લીધેલા બધા જ કામ સફળતાપૂર્વક પૂરા થતા નથી. કોઈક નાનું કામ ઘરમાં આપણે લઈએ અને આપણી ભૂલથી કે આસપાસની પરિસ્થિતિની ભૂલથી કે કોઈક બીજા લોકોની ભૂલથી એ કામ બગડી જાય. તમે નવું ઘર લીધું છે અને નવા ઘરમાં વસવાસ કરતા પહેલા તમે બહુ સરસ એને તૈયાર કરવા માંગો છો અને દોડવાનું કામ હાથમાં લીધું. અહીંયા આગળ તો આપણે દોડતા નથી, પણ સરસ ઓઇલ પેઇન્ટથી પેઇન્ટ કરીએ છીએ અને તમારી સુંદર બારી છે અને એની આસપાસ નાની કોતરકામ વાળી સુંદર કારીગરી કરેલી છે અને તમારે બરાબર સરસ એ રીતે પેઇન્ટ કરવું છે તમે જાતે કે કશું બગડે નહીં, અને તમે બધું કર્યું અને સરસ રીતે કામ પતી જવા આવ્યું છે. અને ચાલો આપણે જરા ચા પીવા જઈએ, જરા કોફી પીએ આવો. અને તમે કોફી પીને આવો ત્યારે તમારા 6 વર્ષના દીકરાએ માન્યું કે આ પપ્પાનું આ રહી ગયું એમ, કરી પેલી બારીની આગળ બધી પેઇન્ટ કરી દીધું હોય. બગડી જાય કામ, ક્યારેક આપણી ભૂલથી બગડી જાય, ક્યારેક કોઈની ભૂલથી બગડી જાય, કોઈ શુભેચ્છકની ભૂલથી પણ બગડી જાય. હમણાં જ રસ્તામાં આવતા પ્લેનમાં રીડર્સ ડાયજેસ્ટ વાંચતો હતો તો આ મહિના ઓગસ્ટ મહિનાની અંદર એક ભાઈ ઇલેક્ટ્રિશિયન, એટલે ઘરમાં ઇલેક્ટ્રિકનું બધું કામ કરે અને નવા ઘરો બંધાતા હોય ત્યાં આગળ એમની નું કામ ઇલેક્ટ્રિક નું ફિટિંગ બધું કરવાનું. તો એમના પત્ની કહે છે કે આપણા ઘરમાં આ લિવિંગ રૂમની અંદર એક ખૂણામાં જરા બહુ અંધારું રહે છે, ત્યાં આગળ એક નવી લાઇટ નાખી દો ને. તો કે હા, એ તો મારું રમતનું કામ છે, નાખી દઈશ. તમને તો નાનો 100 આપણે કરવત જેવો આવે ઇલેક્ટ્રિક, એનાથી ભીંતમાં કાણું પાડ્યું તો ભીંતની અંદર કાણું પાડ્યું તો અંદર એમને બાટલીઓને નાના નાના બોક્સિસ દેખાયા. તો કે હે અહીંયા 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 કે છે, આપણે તો આટલા વર્ષથી આ ઘરમાં રહીએ છીએ, મને ખબર નહીં કે આ આ ભીંતની પાછળ એક ગુપ્ત ઓરડા જેવું છે. કે છે જો આ બાટલીઓને બધું, અરે તમે તો આપણી પેલી મેડિસિન કેબિનેટ છે એને પાછળના ભાગની દિવાલમાં બાકરું પાડી દીધું, હવે છાનામાના બાકરું પૂરી દો પછી પેલું કામ કરજો. હાથમાં લીધેલું કામ કાયમ સારી રીતે પૂરું થતું નથી, બગડી જાય છે. પણ કઈ વાંધો નહીં, કશો વાંધો નહીં, એનાથી કઈ પૃથ્વી પોતાની ધરી પર ફરતી અટકી જવાની નથી, એનાથી કઈ સૂર્ય ઉગતો બંધ થઈ જવાનો નથી. બગડી ગયેલું કામ ફરીથી શરૂ કરી શકાય, તૂટી ગયેલી વસ્તુ નવી લાવી શકાય, બીજા કોઈની મદદ લઈને એ ફરીથી કામ સારી રીતે પૂરું કરી શકાય. કામ તો બગડી જાય, એનાથી કઈ મોટું નુકસાન થતું નથી, પણ જે કામ તમે હાથમાં લીધું છે એ કામ એ બીજું કોઈ નહીં પણ તમારું જીવન છે, તમારી જિંદગી છે. અને જિંદગીને અંતે તમે એની પર દ્રષ્ટિપાત કરો અને એ બગડી ગયેલી લાગે તો શું કરવાનું? એ કામ શું ફરીથી શરૂ કરી શકાશે? એ કામ શું વેચીને પાછું આપીને નવું લાવી શકાશે? 80 વર્ષની ઉંમરે ફરીથી નવેથી શરૂઆત થઈ શકશે? બીજા સમુએલના 14મા અધ્યાયમાં એક સુંદર પ્રસંગ આવે છે. દાઉદ રાજાએ આબસલોમને દેશ નિકાલ કર્યો છે. દાઉદનો સૈનિક યોઆબ આબસલોમને પાછો લાવવા માંગે છે. તો એ તકોઆ બાજુની યરુશલેમની પાડોશમાં આવેલા તકોઆ નામના નાના ગામમાંથી એક વૃદ્ધ સ્ત્રીને લઈ આવે છે. અને આ વૃદ્ધ સ્ત્રી દાઉદની આગળ એક બનાવટી વાત કરે છે એના છોકરાની. પણ એક સુંદર વાક્ય કહે છે, એક વૃદ્ધ સ્ત્રી બહુ જ જ્ઞાનની દાપણની વાત કરે છે, કે જે ઢળી ગયેલું પાણી જેમ પાછું ભેગું કરી શકાતું નથી એમ આપણે બધાએ મરવાનું છે, એવું આપણું જીવન છે. જીવનને અંતે એ ઢળી ગયેલું પાણી છે, એ પાછું ભેગું કરી શકાવાનું નથી. અને જ્યારે એ તકોવાની સ્ત્રી કહે છે ત્યારે એ ડાલાસ કે એવી કોઈ જગ્યાની નહીં પણ ધોમધખતા અરણ્ય વાળા વિસ્તારની વાત કરે છે, કે જ્યાં આગળ પાણી પડતા પહેલા, જમીન પર પડતા પહેલા સુકાઈ જાય. ઢળી ગયેલું પાણી પાછું ભેગું થતું નથી એમ જ આપણું જીવન છે. જીવનને અંતે વિતેલા જીવન પર દ્રષ્ટિપાત કરતા તમને આવું લાગે કે મેં મારું જીવન બરબાદ કર્યું, તો એનો શું ઉપાય? શું કરો તમે? બહુ તો તમે તમારા બાળકોને ને ગ્રાન્ડ ચિલ્ડ્રનને બોલાવો ને ટેબલ પર બેસાડીને કહો કે દીકરા જો મારે તો આવું થયું, પણ તારું જીવન જરા તું સંભાળજે. કાં તો પછી તમારી પાસે જો આવડત હોય, જ્ઞાન હોય, તો પુસ્તક લખો, કે જેથી માત્ર તમારા બાળકો નહીં પણ આવતી પેઢીઓ એ પુસ્તક વાંચે અને એમાંથી શીખે. સુલેમાન રાજા જ્યારે સભા શિક્ષક લખે છે ત્યારે એ આજ કરી રહ્યો છે. કલ્પના કરો સુલેમાનની, પોતાના સુંદર મહેલના ભવ્ય મહેલના પાછલા ભાગમાં બગીચામાં એ બેઠો છે, આરામ ખુરશી નાખીને. આસપાસ એના સેવકોનું એની તેનાતમાં છે, પણ એને કોઈ એમાં રસ નથી. સુંદર સંગીત વાગી રહ્યું છે પણ એનો કોઈ આનંદ નથી. હાથમાં કદાચ દારૂની પ્યાલી કે છે, હાથ ધ્રુજી રહ્યો છે. જીવનનો આનંદ કે જીવનનો રસ જતો રહ્યો છે અને પોતાના જીવન તરફ, વિતેલા જીવન પર આંખો મીચીને એ દ્રષ્ટિપાત કરે છે. શું દેખાય છે એને? એના પોતાના શબ્દોમાં બીજો અધ્યાય 11મી કલમ, ત્યારે જે બધા કામો મેં મારા હાથે કર્યા હતા તે પર, તમે ખોલો છો તે દરમિયાન બીજા અધ્યાયની વાત કરું. બીજા અધ્યાયની અંદર કે છે, મેં બહુ ભેગું કર્યું, બહુ સફળતા પ્રાપ્ત કરી, બહુ જ્ઞાન પ્રાપ્ત કર્યું, બહુ નામાંકિતતા પ્રાપ્ત કરી. પણ કે છે, ત્યારે જે બધા કામો મેં મારા હાથે કર્યા હતા તે પર અને જે મહેનત કરવાનો શ્રમ મેં ઉઠાવ્યો હતો તે પર મેં નજર કરી. તો એ સઘળું વ્યર્થ તથા પવનમાં બાચકા ભરવા જેવું દેખાયું, પૃથ્વી પર મને કઈ લાભ જણાયો નહીં. કલ્પના કરો તમે, એક આંખ મીંચીને તમે મરમ પથારી પર છો, અને દરેક એક વખતે હોઈશું, ક્યારેક તો વહેલા કે મોડા, અને મોટા ભાગે વહેલા આપણે ધારીએ છીએ એના કરતા, અને તમે આ દ્રષ્ટિપાત કરો છો તમારા જીવન ઉપર. અને સુલેમાનના આ શબ્દો યાદ આવે છે તમને, ત્યારે જે બધા કામો મેં મારા હાથે કર્યા હતા તે પર અને જે મહેનત કરવાનો શ્રમ મેં ઉઠાવ્યો હતો તે પર મેં નજર કરી, તો એ સઘળું વ્યર્થ તથા પવનમાં બાચકા ભરવા જેવું દેખાયું, અને પૃથ્વી પર મને કંઈ લાભ જણાયો નહીં. સભા શિક્ષકનું પુસ્તક નિષ્ફળ ગયેલા માણસ ની મરણ પથારી પરથી આપેલી સલાહ છે કે મારા જીવન પરથી તમે શીખો કે તમે આ કક્ષાએ ના આવો. હે જુવાન માણસ, તું સાંભળ. અને દરેક માણસ કે જેની પાસે જિંદગી હજુ બાકી છે, 5 વર્ષ હોય, 10 વર્ષ હોય કે 50 વર્ષ હોય, એ દરેક જુવાન માણસ છે, દરેકને માટે હજુ તક છે. હે જુવાન માણસ સાંભળ, પાણી ઢળી જાય તે પહેલા એ પાણીનો શ્રેષ્ઠ ઉપયોગ કરી લે. સભા શિક્ષકનું પુસ્તક, જેને આપણે બાઇબલની અંદર વિઝડમ લિટરેચર કે જ્ઞાનને લગતા પુસ્તક કહે છે, એનો એક ભાગ છે. અને જો તમે આખા બાઇબલની અંદર આમ ખોલશો તો એ બરાબર વચ્ચે આવશે. અને બાઇબલના પુસ્તકોની ગણતરી તમે કરશો તો પણ એ બરાબર વચ્ચે આવશે. સભા શિક્ષકનું પુસ્તક એ જીવનનો દ્રષ્ટિકોણ, જીવનનો શ્રેષ્ઠ ઉપયોગ કેવી રીતે કરી શકાય એની શ્રેષ્ઠ જ્ઞાન અને દાપણભરી સલાહ આપે છે. સભા શિક્ષકનું પુસ્તક એ અયુબ અને નીતિ વચનો અને ગીતશાસ્ત્ર અને એ બીજા જ્ઞાનના દાપણના પુસ્તકોની જેમ ખ્રિસ્તી જીવનનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દ્રષ્ટિકોણ રજૂ કરે છે. જેમ હિન્દુ જીવન, હિન્દુ ધર્મનું તત્વજ્ઞાન છે એ ગીતામાં રજૂ થાય છે, એ રીતે આખા ખ્રિસ્તી ધર્મનું તત્વજ્ઞાન આ એક જ પુસ્તકની અંદર સ્પષ્ટ રીતે રજૂ કરવામાં આવ્યું છે. પૃથ્વી ઉપરના જીવનને અનુલક્ષીને અંડર ધ સન શબ્દો એ અવારનવાર વાપરે છે દરેક વખત. અને આપણા ગુજરાતી ભાષાંતરમાં એનો અર્થ પૃથ્વી ઉપરના જીવન લખ્યું છે, પણ મૂળમાં સૂર્ય હેઠળના જીવનને ધ્યાનમાં રાખીને આ પુસ્તક લખ્યું છે. સૂર્યની હેઠળ આ પૃથ્વી ઉપર, સ્વર્ગની દ્રષ્ટિએ ને આ પૃથ્વીની ઉપર તમે જીવો જ્યાં સુધી છો ત્યાં સુધી કેવી રીતે જીવવું જોઈએ એ એણે લખ્યું છે. અને આ પુસ્તક બાબતમાં ઘણી ગેરસમજ ધરાવવામાં આવે છે, જેમ સાહેબે કહ્યું તેમ કે વ્યર્થતાની વ્યર્થતા, એટલે જ્યારે આપણે પુસ્તકનો વિચાર કરીએ છીએ ત્યારે વ્યર્થતાની જ વાત આવે છે. અને એ શબ્દો કે શબ્દ સમૂહ એણે 33 વખત આ ટૂંકા પુસ્તકમાં એણે વાપર્યા છે, એટલે આપણને એમ જ લાગે કે આ પુસ્તક સભા શિક્ષક એટલે વ્યર્થતાની વ્યર્થતા. પણ વ્યર્થતાની વ્યર્થતા એનો સવાલ એ નથી. એનો હેતુ એ છે કે જીવનની શ્રેષ્ઠ સાર્થકતા કેવી રીતે પ્રાપ્ત કરવી. બિલકુલ ઉલટો વિચાર છે, વ્યર્થતા નહીં પણ સાર્થકતા, જીવનની સાર્થકતા કેવી રીતે પ્રાપ્ત કરવી. અને ત્રણ બાબતો, અને આપણે બહુ સીધી સાદી એવી રીતની વાત કરીશું કે તમે યાદ રાખી શકો, નોટ ના લીધી હોય તો પણ સીધી સાદી બાબત. ત્રણ બાબતો આની અંદર આપણે જોઈશું. જાણે કે ત્રણ રંગના તાણા વણીને સુંદર કાપડ રચવામાં આવે, સુંદર પોતા નકશીકામ વાળું કાપડ રચવામાં આવે, એ રીતે આ ત્રણ તાણા વાણા વણીને આ સભા શિક્ષક સુલેમાન આ એ સુંદર સંદેશ આપણે આગળ રજૂ કરે છે. સૌથી પહેલી વાત તો એ કે જે એને અવારનવાર અને બહુ જ ભારપૂર્વક કહી છે કે ભૌતિક આશીર્વાદ એ ઈશ્વરની બક્ષીસ છે, માણસને ઈશ્વરની ભેટ છે, અને એનો આનંદ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ રીતે માણસે માણવો જોઈએ. ભૌતિક વાનાઓ ખોટા નથી, ભૌતિક બાબતોથી આપણે દૂર રહેવાની જરૂર નથી. જો તમે વિદ્યાર્થી હોય તો જેમ બને તેમ મહેનત કરીને સૌથી સારામાં સારા માર્કે પાસ થવાનો પ્રયાસ કરો, સારામાં સારી નોકરી મેળવવાનો પ્રયાસ કરો, સારામાં સારી આવક મેળવવાનો પ્રયાસ કરો, સારામાં સારી બચત કરવાનો પ્રયાસ કરો, અને સારામાં સારી નામના મેળવવાનો પ્રયાસ કરો. જો તમારે ઘર હોય તો ઘરની અંદર તમારે કંજુસાઈ રહેવાની જરૂર નથી, પ્રભુના આશીર્વાદોનો શ્રેષ્ઠ ઉપયોગ તમે કરો. તમારે કપડાં પહેરવા હોય તો તમારે જૂના સેકન્ડ હેન્ડ સ્ટોર માંથી કેવા લાવવાની જરૂર નથી, નવા ને સારામાં સારા કપડા લાવીને સારામાં સારું ભોજન કરો. પુષ્કળ શ્રેષ્ઠ જે કઈ વસ્તુઓ છે એની કંજુસાઈ કર્યા સિવાય આનંદથી એનો ઉપયોગ કરો. બાઇબલ આ કહે છે. કોઈ દિવસ કોઈ ઉપદેશકે તમને કહ્યું છે આ? સાંભળો તમે, બીજો અધ્યાય, હમણાં આપણે બીજા અધ્યાયની 11મી કલમ વાંચી, બીજો અધ્યાય 24મી કલમ. ખાવું પીવું તથા પોતાના કામમાં પોતાના જીવને મોજ કરાવી એ કરતા માણસ માટે બીજું કશું શ્રેષ્ઠ નથી. સુલેમાન બાઇબલ કહે છે, હું નથી કહેતો, બાઇબલમાં કહ્યું છે કે છે ખાવું પીવું તથા પોતાના કામમાં પોતાના જીવને મોજ કરાવવી એ કરતા માણસને માટે બીજું કશું શ્રેષ્ઠ નથી. અને આગળ વાંચો, મને માલૂમ પડ્યું છે કે એ ઈશ્વરની બક્ષીસ છે, એ ઈશ્વરના હાથથી મળે છે. તમને કોઈ વર્ષગાંઠ પર કે નાતાલ ઉપર કોઈ મિત્ર સુંદર બક્ષીસ લાવ્યા, સુંદર એની એનું રેપિંગ કરેલું છે, કાગળ જ $5-6 વાપર્યા છે અને સુંદર બોક્સ કરેલું છે અને બહુ પ્રેમ ભાવથી 50 માઇલ દૂરથી આવે છે તમારા ઘરે અને સુંદર બક્ષીસ તમને આપે છે અને તમે માણસના હાથમાંથી બક્ષીસ લઈને ફેંકી દીધી, તો એ માણસને કેવું લાગશે? અપમાન. ફરીથી કોઈ દિવસ તમારી સામે જોશે? કહે છે કે એ ઈશ્વરના હાથથી આપેલી બક્ષીસ છે, ખાવું પીવું અને મોજ કરવી એના કરતા વધારે બીજું સારું શું છે? કે છે 3 અધ્યાય 12 કલમ એ જ પાન ઉપર આગળ, હું જાણું છું કે પોતાની જિંદગી પર્યંત આનંદ કરવો અને ભલું કરવું તે કરતા તેઓને વાસ્તે બીજું કઈ શ્રેષ્ઠ નથી. એ જ વાત, દરેક મનુષ્ય ખાય પીએ અને પોતાની સર્વ મહેનતનું સુખ ભોગવે એ ઈશ્વરનું વરદાન છે. પુષ્કળ વસ્તુઓ છે પણ ખાઈ શકતા નથી, ઈશ્વરનું વરદાન છે. કે છે કે જે આનંદ આપણે માણી શકીએ, ખાઈ પીએ અને પોતાની સર્વ મહેનતનું સુખ ભોગવે ઈશ્વરનું વરદાન છે. હું જાણું છું કે ઈશ્વર જે કંઈ કરે છે તે સગળું સદા રહેશે. આનંદ કરો. 5 અધ્યાય 18 કલમ એક પછી એક આ થોડી કલમો તમને આપું છું કે જેથી તમે માનો, સ્વીકારો કે આ વસ્તુ શું છે. 18મી કલમ, જુઓ મનુષ્યને માટે જે સારું ને શોભિતું મેં જોયું છે તે કે ઈશ્વરે તેને આપેલા આયુષ્યના સર્વ દિવસોમાં ખાવું ને પીવું અને પૃથ્વી પર જે સગળી મહેનત તે ઉઠાવે છે તેમાં મોજ મજા માણવી, કેમ કે એ જ તેનો હિસ્સો છે. કહેવાનો અર્થ એ છે કે આ જ એવો સમય છે કે જ્યારે તમે ભૌતિક વસ્તુઓનો આનંદ કરી શકશો, મરી ગયા પછી નહીં કરી શકો. આ થોડો સમય જ તમને મળ્યો છે ભૌતિક વસ્તુઓનો આનંદ કરવાનો, એ જ એનો હિસ્સો છે. આ પૃથ્વી ઉપર જે છીએ ત્યાં સુધી જ માત્ર તમે એ કરી શકવાના છો. 9મો અધ્યાય 7મી કલમ, તારે રસ્તે ચાલ્યો જા, આનંદથી તારી રોટલી ખા અને ખુશ દિલથી તારો દ્રાક્ષા રસ પી. ખબર છે ને, દ્રાક્ષા રસ એટલે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આનંદ, મોજ, આનંદ, પ્રમોદ. ખુશ દિલથી તારો દ્રાક્ષા રસ પી, કેમ કે તારા ઈશ્વર તારા કામનો સ્વીકાર કરે છે. કે છે તારા વસ્ત્રો સદા ધોળા રાખ, એટલે ગંદા મેલા ચિત્રા વાળા કેવા નહીં, પણ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સારામાં સારા વસ્ત્રો પહેરવાના, ધોળા વસ્ત્રો એટલે. અને તારા માથાને અત્તરની ખોટ પડવાના રહે, ખુશ્બુદાર, આનંદ, પ્રમોદ. અને તારા માથાને અત્તરની ખોટ પડવાના દે. પૃથ્વી પર જે વ્યર્થ જિંદગી તેણે એટલે ઈશ્વરે તને આપી છે તેમાં તારી ધણિયાણી જેના પર તું પ્રેમ રાખે છે તેની સાથે તારા વ્યસ્તતાના સર્વ દિવસો સુધી આનંદમાં રહે. તારી પત્ની અને તું બંને સાથે મળીને એકમેકનો આનંદ અને પૃથ્વી પરના સર્વ જીવનનો આનંદ, સર્વ ભૌતિક આશીર્વાદોનો આનંદ માણો કુટુંબ તરીકે. કારણ કે કેમ કે આ તારી જિંદગીમાં તથા પૃથ્વી પર તે જે શ્રમ તું ઉઠાવે છે તેમાં એ તારો હિસ્સો છે. અર્થાત જ્યાં સુધી આ પૃથ્વી પર છું તું ત્યાં સુધી જ તને આ લાભ મળવાનો છે. 11મો અધ્યાય 9મી કલમ, આપણે બહુ વાંચીશું નહીં, 11મો અધ્યાય 9મી કલમ વાંચી લઈએ. હે જુવાન માણસ, તારી જુવાનીમાં તું આનંદ કર, કશો વાંધો નહીં, જા મજા કર. તારી જુવાનીના દિવસોમાં તારું હૃદય તને ખુશ રાખે, તારા મનને ખુશ થાય એ કર, મન ફાવે તે કર. બાઇબલ કહે છે જુવાન માણસને, અને તારી આંખોની દ્રષ્ટિ પ્રમાણે ચાલ, તારી નજરમાં આવે નજરમાં જે સારું લાગે તે કર. જુવાન માણસને કહે છે સુલેમાન, કહે છે ભૌતિક વસ્તુઓને આપણે ખોટી રીતે બદનામ કરીએ છીએ કે હું આ બધી વસ્તુઓ મને લાલચમાં પાડે છે, આ બધી વસ્તુઓ મને માયામાં પાડે છે, આ બધી વસ્તુઓ મને બંધનમાં પાડે છે. ભૌતિક વસ્તુઓની પાસે એવી કોઈ શક્તિ નથી કે મને માયામાં પાડે, ભૌતિક વસ્તુઓની પાસે એવી કોઈ તાકાત નથી કે મને આંધળો માનીને દોરી જાય. ભૌતિક વસ્તુઓ મારો ઉપયોગ કરે તે પહેલા મારે ભૌતિક વસ્તુઓનો ઉપયોગ કરવાનો છે. જીવનના સગળા આશીર્વાદો સુલેમાન કહે છે ઈશ્વર તરફથી મળે છે અને એ આશીર્વાદોનો આનંદ માણવામાં આપણે ઈશ્વરનું સન્માન કરીએ છીએ. જા, તારા હૃદયને ખુશ કર અને તારી આંખોની દ્રષ્ટિ પ્રમાણે ચાલ. કેટલું સરસ પતી ગયું. ચાલો ઘેર જઈએ, સરસ ખાવાનું બનાવીએ, બિરયાની વગેરે. રવિવારે તો સરસ ખાવાનું, રવિવારે ચર્ચમાંથી આવીને સારામાં સારું ભોજન, પછી બે કલાક સુઈ જવાનું અને સાંજે આરામથી ન્યૂઝ વગેરે ટીવી જોવાનું, એ અમારો કાર્યક્રમ. સુંદર ભોજન, રવિવારે આરામ, અઠવાડિયાનો એક દિવસ તો કરવું પડે ને, રવિવારે આરામ. પતી ગયું, જઈએ. પણ ત્રણ વસ્તુ કીધી મેં, બરાબર? આ તો એક જ છે. ભૌતિક વસ્તુઓ એ ઈશ્વરની બક્ષીસ છે, ઈશ્વરનું વરદાન છે, તેનો આનંદ માણવામાં આપણે ઈશ્વરનું સન્માન કરીએ છીએ, એમાં કાંઈ જ ખોટું નથી. જો તમને કોઈક ડંખ લાગતો હોય ભૌતિક વસ્તુઓનો આનંદ માણવામાં, તો એ ડંખ ના હોવો જોઈએ, એ દૂર થઈ જાય છે. પણ બીજી વાત, પણ યાદ રાખ કે આ ભૌતિક વસ્તુઓ તારા આત્માની ભૂખ સંતોષી શકતી નથી. આનંદ માણ ભૌતિક વસ્તુઓનો, જેટલું બને એટલું ભેગું કર અને એનો આનંદ માણ અને સુખ સગવડ મળે. પણ એક વસ્તુ યાદ રાખ કે માણસ એકલી રોટલીથી જીવી શકતું નથી. આ ભૌતિક વસ્તુઓ તારી ભૂખ સંતોષી શકવાની નથી. આ ભૌતિક વસ્તુઓ તારા જીવનની સાર્થકતા આપી શકવાની નથી. આ ભૌતિક વસ્તુઓ તારા જીવનનો આનંદ, તારા જીવનની શાંતિ, તારા જીવનની પરિપૂર્ણતા આપી શકવાની નથી. અને એટલે સુલેમાન કહે છે, વ્યર્થતાની વ્યર્થતા. એ દ્રષ્ટિએ ભૌતિક વસ્તુઓ વ્યર્થતાની વ્યર્થતા છે. જો તું આ ભૌતિક વસ્તુઓની પાછળ આંધળી દોટ લગાવીશ, મેં લગાવી, તો તને એવું જ મળશે જે મને મળ્યું. અને જો તારે માનવાનું ના આવતું હોય તો મારી સામે જો, મારી કેવી પરિસ્થિતિ આવી છે. ઢળી ગયું પાણી, એનું ભેગું નથી કરી શકવાનો. જ્યારે મેં મારા વિતેલા જીવન ઉપર દ્રષ્ટિપાત કર્યો ત્યારે જુઓ મને શું દેખાયું, વ્યર્થતા ની વ્યર્થતા. પૃથ્વી ઉપર મને કઈ લાભ દેખાયો નહીં, કારણ કે હું સૂર્યની હેઠળ ના જીવનને ધ્યાનમાં રાખીને જીવ્યો. અંડર ધ સન, સૂર્ય હેઠળ ના જીવનને ધ્યાનમાં રાખીને જીવ્યો. કે છે આ ચીજો વ્યર્થ છે. પહેલો શરૂઆતનો પહેલો આખો અધ્યાય એ આખા પુસ્તકનું ની પ્રસ્તાવના છે. આપણો આખો આખો અધ્યાય નહીં વાંચીએ, પણ આઠમી પહેલા અધ્યાયની આઠમી નવમી કલમની અંદર કહે છે. મેં પહેલા દિવસે કીધેલું ને, તમારે બાઇબલ વાંચવું પડશે અને આગળ પાછળ કરવું પડશે. પણ આમાં તો આપણે એક જ પુસ્તકમાં કરવાના છીએ, એટલે બીજા બધા પુસ્તકો તમારે ઢૂંઢવા નહીં પડે. આઠમી અને નવમી કલમમાં કહે છે કે જે સર્વ વસ્તુઓ પૂરો કંટાળો આપનારી છે. હવે આજ સુલેમાન કે જે કહે છે કે આ ભૌતિક વસ્તુઓ ઈશ્વરનું બક્ષીસ છે, વરદાન છે, એ જ કહે છે કે સર્વ વસ્તુઓ, ભૌતિક વસ્તુઓ કંટાળો આપનારી છે. મનુષ્ય તેનું વર્ણન કરવાને અશક્ત છે. શેનું વર્ણન કરવાને? પેલો જે કંટાળો આવે છે એનું વર્ણન કરવાને, વસ્તુઓનું નહીં. કંટાળો એવો છે કે એનું હું વર્ણન પણ ના કરી શકું. એ તો જેને અનુભવ્યો હોય એ જ અનુભવી શકે, સુલેમાન જેવો જ. અને કોઈએ ના અનુભવ પડે એવી આપણી આશા અને પ્રાર્થના. એ કંટાળો કે છે એનું વર્ણન કરવાને અશક્ત છે. જોવાથી આંખ તૃપ્ત થતી નથી અને સાંભળવાથી કાન ધરાતા નથી. બહુ વર્ષો ગરતો હોય, હેમ મેરું સમ હોય, તોય મન માને નહીં. એક પહાડ જેટલો સોનાનો ઢગલો કર્યો હોય તો એમ થાય કે બે હોત તો કેટલું સારું. બીજા અધ્યાયની તેરમી તેર થી ત્રેવીસ ની અંદર એ જ વાત કરે છે. બાવીસ થી ત્રેવીસ બે જ કલમ વાંચીશું. બાવીસમી કલમમાં કહે છે, પોતાનું સર્વ કામ કરવામાં તથા પોતાના અંતકરણનું મથન કરવામાં માણસ પૃથ્વી ઉપર શ્રમ ઉઠાવે છે, તેથી તેને શું ફળ મળે છે? શું ફળ મળે છે? બીજી કલમમાં કહે છે, તેના સગળા દિવસો, આ એનું ફળ, તેના સગળા દિવસો શોકમય તથા તેનો પરિશ્રમ દુઃખરૂપ છે. રાત્રે પણ તેનું મન વિશ્રાંતિ ભોગવતું નથી. એ પણ વ્યર્થતા છે. સગળી વ્યર્થ, ભૌતિક ચીજો વ્યર્થ એટલા માટે નથી કે નકામી છે, પણ ભૌતિક ચીજો વ્યર્થ એટલા માટે છે કે એ અનંત કાળને માટે કોઈ કામની નથી. અને એટલે બીજી વાત કરે છે ત્રીજા અધ્યાયની અંદર, ત્રીજો અધ્યાય સૌથી વધારે પરિચિત અધ્યાય હશે કદાચ સભા શિક્ષકના પુસ્તકની અંદર. કે છે કે પૃથ્વી ઉપર દરેક બાબતને માટે ઋતુ, દરેક પ્રયોજન માટે વખત હોય છે. જન્મવાનો વખત, મરવાનો વખત, રોપવાનો વખત, રોપેલાને ઉખાડી નાખવાનો વખત, મારી નાખવાનો, સાજુ કરવાનો, તોડી પાડવાનો, સાંધવાનો, રડવાનો, હસવાનો વગેરે. કે છે કે ભૌતિક વસ્તુઓ વ્યર્થ છે, એટલું જ નહીં, ભૌતિક વસ્તુઓ જીવનનો આનંદ, શાંતિ, પરિપૂર્ણતા, સાર્થકતા નથી આપી શકતી, એટલું જ નહીં, ભૌતિક વસ્તુઓ આજે છે ને કાલે નથી, ક્ષણિક છે. કે છે કે દરેક વસ્તુને માટે અને દરેક સમયને માટે, લિંગ્વિસ્ટિક્સ ની અંદર, ભાષાશાસ્ત્રીની શાસ્ત્રની અંદર બધા જ શબ્દોને બે ભાગમાં વહેંચવામાં આવે છે, કાં તો એ વર્બ હોય, કાં તો એ નાઉન હોય, પછી આપણે ત્રીજું એડજેક્ટિવ. પણ એ બંને બાબતને અહીં આગળ ઉલ્લેખ કરે છે. વસ્તુ એટલે નાઉન, થિંગ્સ, અને બાબત એટલે બનાવ, પ્રસંગ, જેને આપણે વર્બમાં કહીએ. એટલે કે દરેક વસ્તુ અને દરેક બાબતને ઋતુ હોય છે, અર્થાત ક્ષણિક સમય હોય છે. કોઈ બાબત કે કોઈ પ્રસંગ કાયમ માટે ટકતો નથી. તમે કોઈ લગ્નનો પ્રસંગ કાઢ્યો હોય ને કે ભાઈ મારા દીકરાનું લગ્ન છે 2008 જાન્યુઆરી શરૂ થશે અને 2009 ડિસેમ્બરે પૂરું થશે, અને તમારી હાજરીની અપેક્ષા રાખવામાં આવે છે, કેટલા લોકો તમે તે લગ્નમાં જશો? લગ્નનો સમય થોડા માટે હોય, દરેક બાબતને માટે સમય છે, અને ટૂંકો સમય છે. હસવાનો સમય હોય અને રડવાનો સમય હોય. કાયમ માટે કોઈને હસતા સાંભળ્યા છે તમે? હા, ગાંડાની હોસ્પિટલમાં. કાયમ માટે રડતા પણ આપણે કોઈને જોતા નથી, સિવાય કે ગાંડાની હોસ્પિટલમાં. કાયમ માટે હસવાનું ના હોય, કાયમ માટે રડવાનું ના હોય. કેમ? કે છે કે ઈશ્વરે દરેક સમયને માટે, દરેક યહોવાએ આ દિવસ બનાવ્યો છે આપણે એમાં આનંદ કરીએ, એનો અર્થ કે યહોવાએ આ તક આપણને આપી છે એમાં આપણે આનંદ કરીએ, યહોવાએ આ પ્રસંગ આપણને આપ્યો છે એમાં આનંદ કરીએ. કેમ? કારણ કે છે ને, જતો રહેશે, હમણાં જ આનંદ કરવાનો સમય છે. દરેક પ્રયોજનને માટે વખત હોય છે. ધર્વ બાબતો વ્યર્થ છે, સર્વ બાબતો ક્ષણિક છે. કેમ? કારણ કે આ પૃથ્વી પરનું જીવન થોડા વખત માટે છે. આપણે અહીંયા છીએ અને કાલે જતા રહીશું. હવે બે વસ્તુ જોઈએ આપણે, બરાબર? ત્રણ વસ્તુ જોવાની છે, બે જોઈ. પહેલી કઈ? કે ભૌતિક વસ્તુઓ સારી છે. પેલા હિન્દુ લોકો કહે છે ને, હિન્દુ ધર્મશાસ્ત્ર, કે ભૌતિક લોકો તો ખોટી છે, એટલે આપણે છોડીને પછી જતું રહેવાનું. અમે મસૂરીમાં જુદી જુદી જગ્યાએ જ્યાં ગંગોત્રી ગયા હતા, ત્યાં આગળ 14,000 ફૂટની ઊંચાઈ પર, જ્યાં બરફના પાડો તૂટીને નદીમાં પડતા હોય, ત્યાં આગળ લંગોટી મારીને પેલા સંન્યાસી બેઠા હોય. કેમ? બધી વસ્તુઓનો ત્યાગ કરી દીધો, સંસારનો ત્યાગ કરી દીધો, સમાજનો ત્યાગ કરી દીધો. અમને કોઈ નહીં પડી નથી, અમને અમારી જ પડી છે, અમારે અમારું તારણ સિદ્ધ કરવાનું છે, એટલે અમે અહીંયા આગળ આવીને બેસી ગયા. પણ પ્રભુ કહે છે કે ના, સમાજનો ત્યાગ નથી કરવાનો, સમાજની અંદર રહેવાનું છે, ભૌતિક વસ્તુઓનો આનંદ કરવાનો છે, ભૌતિક વસ્તુઓનો ઉપયોગ કરવાનો છે, ખાવાનું છે, પીવાનું છે, ઉપવાસ એકાદ દિવસ હોય તો ઠીક છે, જિંદગી સુધી ના ચાલે, આનંદ કરવાનો છે. એટલે પહેલી વસ્તુ એ કે ભૌતિક વસ્તુઓ સારી છે, ઈશ્વરની બક્ષિશ છે. જ્યારે ઈશ્વરે ઉત્પત્તિના પુસ્તકની અંદર સૃષ્ટિની સઘળી ચીજો માણસને બનાવતા પહેલે બાકીની બધી સૃષ્ટિની બધી વસ્તુઓ બનાવેલી, અને પ્રભુએ જોયું અને કહ્યું, શું કહ્યું? કે સારું છે, પક્ષીઓ સારા છે, વસ્તુઓ સારી છે, ખાવા પીવાના ફૂળ ફળ ઝાડ વગેરે સારા છે, બધું સારું છે. પ્રભુએ જે બનાવ્યું છે બધું સારું છે, એનો આનંદ માણવાનો કઈ વાંધો. પણ યાદ રાખવાનું એ કે કાયમ માટે ટકવાની નથી, અને એમ જ મારો આનંદ માનીશ તો મારા તરફ જુઓ, સુલેમાન કહે છે, મારી કેવી દશા છે, વ્યર્થતાની વ્યર્થતા. પણ જો આવું હોય કે પૃથ્વીની ચીજો વ્યર્થ છે અને ક્ષણિક છે, તો પછી એનો આનંદ કેવી રીતે હું માણી શકું? હમણાં પેલા ગૂગલ્સના કો ફાઉન્ડરે શોધી કાઢ્યું ને કે એને કંઈક પાર્કિન્સન્સ કે એવું કંઈક થવાના જીન્સ છે. તો પછી લોકો ચર્ચા કરે કે આ રીતે આપણને જાણવું, અગાઉથી જાણવું કે મને 15 વર્ષ પછી કે 20 વર્ષ પછી કે 30 વર્ષ પછી આવો રોગ થવાનો છે, કે જે રોગનો કોઈ ઈલાજ નથી, મને કેન્સર થવાનું છે કે જેનો કોઈ ઈલાજ નથી, એ જાણવું સારું. કારણ કે છે, મને તો ખબર પડે તો એ બાકીના 30 વર્ષ ખરાબ થઈ જાય, એવું છે આ? જો આ ભૌતિક વસ્તુ વ્યર્થ હોય એ મને ખબર પડી ગઈ તો પછી એનો આનંદ મને કેવી રીતે મળે, એનો આનંદ કેવી રીતે મેળવી શકું? તો સુલેમાન કહે છે કે હા, હું તમને રસ્તો બતાવું છું, જે રસ્તો હું ચૂકી ગયો એટલા માટે તો હું આ પુસ્તક લખું છું કે જેથી તમે ના ચૂકી જાઓ, હું રસ્તો બતાવું છું. જો ત્રીજા અધ્યાયમાં 1-10 અંદર એને શું કહ્યું, દરેક વસ્તુ ક્ષણિક છે. ના, દરેક વસ્તુ ક્ષણિક નથી, દરેક વસ્તુ ક્ષણિક નથી. ત્રીજા અધ્યાયમાં કહે છે, જન્મવાનો વખત, મરવાનો વખત, રોપવાનો વખત, રોપેલાનો વખત, મારી નાખવાનો વખત, વગેરે વગેરે. પણ 11મી કલમમાં જુઓ, તેણે દરેક વસ્તુને તેને સમયે સુંદર બનાવી છે. તેણે એટલે ઈશ્વરે દરેક વસ્તુને ક્ષણિક બનાવી, તેને સમયે સુંદર બનાવી છે. એનો બીજા શબ્દોમાં એ અર્થ કે દરેક વસ્તુને ક્ષણિક બનાવી છે થોડા સમય માટે. પણ તેમણે તેઓના હૃદયમાં સનાતનપણું પણ મૂક્યું છે. હા, સનાતનપણું, અનંતકાળ. ઈશ્વરે માણસને અનંતકાળનો ખ્યાલ આપ્યો છે. ઈશ્વરે માણસના જીવનમાં અનંતકાળનો ખ્યાલ મૂક્યો છે. ડેકાર્ટ, 15મી સદીનો પશ્ચિમનો તત્વજ્ઞાની, એ કહે છે, મને મારા અસ્તિત્વ બાબતમાં શંકા ગઈ કે હાઉ ડુ આઈ નો, મને શી ખબર કે હું છું, મને શી ખબર કે હું છું. તો એણે એક સૂત્ર બનાવ્યું, લેટિનમાં કોજિટો અર્ગો સુમ, આઈ થિંક ધેરફોર આઈ એમ. હું વિચાર, હું છું કે નહીં એનો, એની મને શંકા આવે, એ શંકા જ સાબિત કરે છે કે હું છું. મને, હું મારા અસ્તિત્વ બાબતમાં શંકા આવી, એ શંકા જ સાબિત કરે છે કે હું છું. કારણ કે શંકા કરનાર કોણ? જો હું હોત જ નહીં તો એ શંકા કરનાર કોણ હોત? એ રીતે કહે છે કે ઈશ્વરે માણસના હૃદયમાં સ્વ સનાતનપણાનો, એ પોતે ઈશ્વરના સનાતનપણાની વાત નથી કરતા, માણસના હૃદયમાં સનાતનપણાની વાત કરે છે. માણસ જુએ છે કે આ વસ્તુ 10 વર્ષ પછી હું ફેંકી દઈશ, આ ઘર 25 વર્ષ પછી તૂટી જશે, આ ઘર 40-50-60-70 વર્ષ પછી તૂટી જશે. એ માણસ જુએ છે, માણસ પોતાના વાલાને દફનાવે છે અને સાથે વિચાર કરે છે. સુલેમાન એક જગ્યાએ કહે છે કે સૌથી દાયા માણસની વાત તો એ કે એ કોઈ દિવસ કોઈની દફન ક્રિયા ન ચૂકે, કારણ કે તે જ મોટું પાઠ શીખવનારી બાબત છે. એટલે માણસ જોયે છે કે બધું ક્ષણિક છે અને હું પણ ક્ષણિક છું, પણ સાથે સાથે માણસને એ પણ ખ્યાલ છે કે ના 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 ના, હું ક્ષણિક નથી, મારામાં હું અનાતન કાળ, સનાતન કાળ માટે ટકવાનો છું. અને એ ખ્યાલ ઈશ્વરે પોતે જ મારા જીવનની અંદર મૂક્યો છે. હવે એ સનાતનપણાનો ખ્યાલ કેવી રીતે પૂરો થાય? 14મી કલમ એની રીત બતાવે છે, હું જાણું છું કે ઈશ્વર જે કંઈ કરે છે. જો ને, પેલી વ્યર્થતા, ક્ષણિકતાની વાત કરી પેલી 10 કલમોમાં, એ ક્ષણિકતાની વાત તો માત્ર પ્રસ્તાવના છે. મુખ્ય વાત એ કરવા માંગે છે 11મી કલમથી, બીજું બધું ક્ષણિક છે પણ હે માણસ તું સનાતન છે. અને 14મી કલમમાં કેવી રીતે સનાતનપણાનો ખ્યાલ પ્રાપ્ત કરવો, હું જાણું છું કે ઈશ્વર જે કંઈ કરે છે તે સગુણું સદા રહેશે, તેમાં કંઈ વધારી શકાય નહીં, તેમાંથી કંઈ ઘટાડી શકાય નહીં. તારા હૃદયમાં રહેલો સનાતનપણાનો ખ્યાલ તારે સાર્થક કરવો છે, તારે અનંતકાળ માટે જીવવું છે, તો ઈશ્વરને આધીન થા. કારણ કે માત્ર ઈશ્વરે જ એવી યોજના કરી છે, માત્ર ઈશ્વરે જ એવું કંઈક કરી શકે છે કે જે સનાતનપણા માટે ટકી શકે, માત્ર ઈશ્વર જ એવી બાબત બનાવી શકે છે કે જે અનંતકાળ સુધી ટકી શકે. ગીતશાસ્ત્ર 90ની અંદર મૂસાની બહુ સુંદર પ્રાર્થના છે, હે પ્રભુ અમને અમારા દિવસો એવી રીતે ગણતા શીખવ કે અમને જ્ઞાનવાળું હૃદય પ્રાપ્ત થાય. કારણ શરૂઆતમાં શું કહ્યું, પેઢી દર પેઢી હે પ્રભુ તું અમારો આશ્રય છે. પ્રભુ અમે તો આજે છીએ અને કાલે નથી, પણ તું તો હજારો પેઢીથી ત્યાં છે. તું જેમ મારા 10 પેઢીઓ પહેલાના મારા બાપ દાદાનો આશ્રય બનેલો, એમ તું આજે મારો આશ્રય બને છે, અને 10 પેઢીઓ પછી મારા ચિલ્ડ્રનને, ગ્રાન્ડ ચિલ્ડ્રનનો તું પણ આશ્રય બનીશ. ઈશ્વરે માણસમાં સનાતનપણાનો ખ્યાલ મૂક્યો છે તે માત્ર ઈશ્વર જ પૂરો કરી શકે અને માત્ર ઈશ્વરમાં જ પૂરો થઈ શકે. અને એટલે ત્રીજી બાબત સુલેમાન કહે છે કે જીવનની ભૌતિક વસ્તુઓનો આનંદ માણ, પણ માની લે, યાદ રાખજે કે સગણું ક્ષણિક છે અને વ્યર્થ છે, અને એટલે ઈશ્વરને આધીન થા અને ઈશ્વરને જીવનનો પ્રથમ સ્થાન આપ. અને જો એવું તો નહીં કરે તો, એવું નહીં કરે તો વ્યર્થતાની વ્યર્થતા. મને જીવનમાં પૃથ્વી ઉપર કોઈ લાભ દેખાયો નહીં. ઈશ્વરથી અલગ રહીને માણસ પોતાના જીવનનો આનંદ પ્રાપ્ત કરી શકતો નથી. ઈશ્વરથી અલગ રહીને માણસ પોતાના જીવનની સનાતનપણાની સાર્થકતા મેળવી શકતો નથી. કારણ શું કહે છે તે 14મી કલમ હમણાં પહોંચ્યું કે મનુષ્યો તેનો ડર રાખે તે માટે ઈશ્વરે તે કર્યું છે. ઈશ્વર એક જ ઈશ્વર છે. મારો કહેવાનો અર્થ એ કે એક જ ઈશ્વર છે, ચાર ઈશ્વર નથી. કારણ કે ઈશ્વર એ સંસ્કૃત શબ્દ છે. ઈશ એટલે શક્તિ અને વર એટલે વરદાન, એટલે જેની પાસે છે તે. ઈશ્વર એટલે સર્વશક્તિમાન. હવે બે ઈશ્વરો ભેગા થાય અને તો પછી બેમાંથી એક જણે ઈશ્વર મીન્સ શ્રેષ્ઠ, સૌથી શ્રેષ્ઠ શક્તિશાળી કોણ છે એ માટે આ બે ઈશ્વરોની વચ્ચે ઝઘડો થાય અને બેમાંથી એક જ ટકે. કારણ કે વર એટલે શ્રેષ્ઠ, સર્વશ્રેષ્ઠ તો એક જ હોય. એટલે જે આપણે જ્યારે આપણે બાઇબલમાં કહીએ છીએ કે ઈશ્વર એક છે, પહેલી આજ્ઞા તારે એક જ દેવને માનવો, ત્યારે જો આપણે ઈશ્વરની વ્યાખ્યા સમજતા હોય તો પછી કોઈ સવાલ જ રહેતો નથી. કારણ કે શ્રેષ્ઠ શક્તિવાન સર્વશક્તિમાન તો એક જ હોઈ શકે. અને ઈશ્વર પોતાનું ગૌરવ પોતાનો મહિમા બીજા કોઈને આપવા માંગતા નથી. એ કહે છે કે હું મારો મહિમા કોઈને વહેંચીશ નહીં, હું બહુ ઈશાળું દેવ છું, મારો મહિમા હું મૂર્તિઓને નહીં આપું, મારો મહિમા હું માણસને નહીં આપું. ગઈકાલે આપણે જોયું ને ઉત્પત્તિના 11મા અધ્યાયમાં માણસો કહે છે કે ચાલો આપણે આપણું નામ મોટું બનાવીએ, તો પ્રભુ આકાશમાં બેઠા બેઠા હસે છે, તું વળી ક્યાંથી મોટો બની ગયો, તું વળી ક્યાં. અને ઈશ્વરે બરાબર વ્યવસ્થા કરી છે, કહે છે કે મનુષ્યો તેમનો ડર રાખે, મનુષ્યો તેમને ભયમાં જીવે, મનુષ્યો તેમને જીવનમાં પ્રથમ સ્થાન આપે, એટલા માટે ઈશ્વરે સર્વ વસ્તુઓને વ્યર્થ અને ક્ષણિક બનાવી છે. નહીં તો પછી માણસો ગાંડા બની ગયા હોત અને ઈશ્વરને ભૂલી ગયા હોત. જો મને કારની અંદરથી આનંદ મળી જતો હોત તો પછી હું ઈશ્વરને શોધવા શું કરવા જાત. જો મને $1,000,000 બેંક એકાઉન્ટમાંથી જીવનની શાંતિ મળી જતી હોત તો હું ઈશ્વરને શોધવા શું કરવા જાત. પણ ઈશ્વર કહે છે કે તમે મારી પાસે આવો, તમે મારી પાસેથી શાંતિ પ્રાપ્ત કરો, તમે મારી પાસેથી આનંદ પ્રાપ્ત કરો, જીવનની સાર્થકતા પ્રાપ્ત કરો, એટલા માટે બીજી કોઈ વસ્તુ પાસેથી તમને કશું જ નથી મળવાનું. ઈશ્વર મનુષ્યો ઈશ્વરનો ડર રાખે એટલા માટે તેમણે એવું કર્યું છે. 7મા અધ્યાયની 13મી કલમમાં કહે છે, ઈશ્વરના કામનો વિચાર કરો, કેમ કે જે તેમણે વાંકું કર્યું છે. આપણે ઈશ્વરના કામમાં બહુ વાંકું દેખાય છે. એક ભાઈએ કેલિફોર્નિયા છે, નામ નહીં આપું, એક ભાઈએ એક લાંબો 4-5 કાગળનો, મેં જે લોકો અહીંયા આવતા હતા એમને કહેલું, 4-5 પાનનો કાગળ લખ્યો અને 1, 2, 3, 4, 5 છે, ઈશ્વરને આ એક ભૂલ, ઈશ્વરને આ બીજી ભૂલ, ઈશ્વરને ત્રીજી ભૂલ, બધી કેટલી ભૂલો કે આદમ અને હવા કે છે પાપમાં પડ્યા તો ઈશ્વરે એમને શિક્ષા કરી અને પાછળથી કાઢી મૂક્યા અને ત્યાં તરવાળ મૂકી કે જેથી એ લોકો પાછા વાડીમાં ના જઈ શકે. તો પ્રભુને ખબર નહોતી, પહેલેથી તરવાળ ના મૂકે તો શૈતાન જ ના આવ્યો હોત અંદર. મારો ટૂંકો જવાબ એમનો એ જ હતો કે મારા કોઈ જવાબથી તમને સંતોષ થશે નહીં, જો તમને પ્રભુએ જ જવાબ નથી આપી શકતા તો. માણસો એમનો ડર રાખે માટે મર્મો પ્રભુ યહોવાના છે. આપણે ઈશ્વરને આધીન થયા સિવાય બીજો કોઈ રસ્તો નથી. કઈ કલમ જોતા હતા? 11મો 7મો અધ્યાય 13મી કલમ. ઈશ્વરના કામનો વિચાર કર્યો, કેમ કે જે તેમણે વાંકું કર્યું છે તેને કોણ સીધું કરી શકે. તમને કઈ ભૂલ દેખાય છે ઈશ્વરના કામમાં? તો ઈશ્વરની નહીં પણ આપણી ભૂલ છે. કહેશે ઉન્નતિને સમય મગ્ન થા અને આપત્તિને સમય વિચાર કર. ઈશ્વરે બંનેને એકબીજાના સાથી બનાવ્યા છે, ઈશ્વરે સુખ અને દુઃખ બંને મૂક્યા છે, ઈશ્વરે આનંદ અને શોક બંને મૂક્યા છે, ઈશ્વરે આપત્તિ અને ઉન્નતિ બંને મૂક્યા છે. એટલા માટે કે જેથી પોતાની પાછળ શું થશે તેમનું કશું મનુષ્ય શોધી કાઢી શકે નહીં, અને એને ઈશ્વરને આધીન થવું પડે, કારણ કે એ સિવાય બીજો કોઈ રસ્તો નથી. ભૌતિક વસ્તુઓનો આનંદ માણ, પણ યાદ રાખ કે ભૌતિક વસ્તુઓ વ્યર્થ છે અને તારા જીવનનો સંતોષ આપી શકવાની નથી, અને એટલા માટે આ સિવાય બીજો કોઈ રસ્તો નથી કે ઈશ્વરને આધીન થા અને જીવનમાં એને પ્રથમ સ્થાન આપ. આખા પુસ્તકનો સારાંશ 12મા અધ્યાયની 13મી કલમમાં આપે છે. છેલ્લી કલમ આખા પુસ્તકનો સારાંશ. આપણે ઉપસંહાર કહીએ ને, મારા કહેવાનો અર્થ આ છે એમ કહીને એ કહે છે, આ વાતનું પરિણામ આપણે સાંભળીએ. આ પુસ્તક તો મેં કહે છે બહુ લખ્યું. આગલા વાક્યમાં કહે છે કે પુસ્તકો લખવાનો કઈ પાર નથી કે કઈ અર્થ નથી, બહુ લખી શકાય. પણ ટૂંકમાં તમને કહી દઉં, દેવનું ભય રાખ અને તેમની આજ્ઞાઓ પાળ. મનુષ્યની સંપૂર્ણ ફરજ એ છે, કેમ કે દરેક ભલી કે ભૂંડી ગુપ્ત વાત સુદ્ધા ઈશ્વર એનો નિર્ણય કરશે. પેલા જુવાન માણસને કહેલું ને કે તારા મન ફાવે તેમ કર, તારી આંખોની દ્રષ્ટિ પ્રમાણે ચાલ અને તારા હૃદયના વિચાર. પણ આગળ એક વાક્ય કહે છે 9મી કલમ 11મા અધ્યાયની 9મી કલમ, હે જુવાન માણસ, તારી જુવાનીમાં તું આનંદ કર અને તારી જુવાનીના દિવસોમાં તારું હૃદય તને ખુશ રાખે. તારા હૃદયના માર્ગોમાં ચાલ અને તારી આંખોની દ્રષ્ટિ પ્રમાણે ચાલ. પણ એક જ બાબત, એક જ શરત, પણ તારે યાદ રાખવાનું કે આ બધી બાબતો વિશે ઈશ્વર તારો ન્યાય કરશે. ઈશ્વરની બીક રાખનાર માણસે કોઈની બીક રાખવાની રહેતી નથી. ઈશ્વરની બીક રાખીને જીવો અને મન ફાવે તેમ જીવો. ઈશ્વરની બીક રાખીને જીવો અને જેમ ફાવે તેમ જીવો. બધું જ કરવાની તમને છૂટ છે જ્યાં સુધી તમે ઈશ્વરની બીક રાખીને જીવો છો ત્યાં સુધી. કારણ કે તમે જો ઈશ્વરની બીક રાખીને જીવતા હશો તો ઈશ્વરને પસંદ પડે તે જ પ્રમાણે કરશો, ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જ તમે કરશો. સુલેમાનની સલાહ છે જુવાન માણસને, હે જુવાન માણસ, 12મા અધ્યાયની 1લી કલમમાં, તારી યુવાવસ્થાના દિવસોમાં તારા સર્જનહારનું સ્મરણ કરો. અને મેં કહ્યું ને, જુવાન માણસ એટલે તમે 85 વર્ષના હો પણ હજુ તમે જુવાન છો, કારણ કે હજુ મરણ પથારી પર પહોંચ્યા નથી. અહીં બેઠેલ દરેક વ્યક્તિ એ જુવાન છે. યુવાવસ્થાના દિવસોમાં તારા સર્જનહારનું સ્મરણ કર. માઠા દિવસો આવ્યા પહેલા જે વર્ષો વિશે તું એમ કહેશે કે તેમાં મને કઈ સુખ નથી, તે આવ્યા પહેલા તારા સર્જનહારનું સ્મરણ કર. બહુ મોડું થઈ જાય તે પહેલા. ભૌતિક વસ્તુઓ સારી છે, એનો દોષ કાઢવાની જરૂર નથી. ધન કે દ્રવ્ય એ ભૂંડું કે ભલું નથી, આપણે કેવી રીતે એનો ઉપયોગ કરીએ છીએ એ ઉપર એનો આધાર રાખે છે. ભૌતિક વસ્તુનો આનંદ માણવામાં કશું ખોટું નથી, પણ યાદ રાખ કે એના ઉપર તારા આખા જીવનનો મદાર બાંધીશ નહીં, કારણ કે તે ક્ષણિક છે અને વ્યર્થ છે. અમે જ્યારે મસૂરીમાં હતા ત્યારે ઘણીવાર રખડવા પહાડોમાં ફરવા જવાની બહુ મજા આવે. ગઈકાલે હું કહેતો હતો એમ, ઊંચા ઊંચા પાઇનના ઝાડ, એટલે પેલા પહાડની ખીણ, પહાડની બાજુમાંથી ખોદીને પથ્થરમાં પેલો રસ્તો બનાવ્યો હોય, એટલે આપણે ડાબી બાજુ જોઈએ તો નીચે ખીણ હોય, જમણી બાજુ મોટો પહાડ હોય, ખીણમાં મોટા ઊંચા ઊંચા ઝાડ હોય, અને પાઇનનું ઝાડ આપણે ક્રિસમસ ટ્રી જેવું હોય કે એકદમ આમ હોય, અને પછી ઉપર એક નાની ડાળી હોય અને એની ઉપર કોયલ જેવા પક્ષીઓ બેઠેલા હોય, એવી ડાળી ઉપર 200-300 ફૂટ ઊંચું ઝાડ અને નીચે 500 ફૂટ ઊંડી ખીણ અને ત્યાં પક્ષી બેઠું છે. અને હું વિચારું કે આ પક્ષીને પડવાની બીક નથી લાગતી, કેમ નથી લાગતી? કારણ એની પાસે પાંખો છે, એ ડાળી નમે કે તૂટે ચિંતા નથી. એ ત્યાં બેઠું બેઠું સુંદર ગીત ગાઈ રહ્યું છે, આસપાસના ભવ્ય કુદરતી સૌંદર્યનું નિરીક્ષણ કરી રહ્યું છે, જીવનનો આનંદ માણી રહ્યું છે, અને દાડી ઉપર બેઠું છે, પણ એનો ભરોસો એ દાડી ઉપર નથી, એનો ભરોસો છે એની પાંખો ઉપર. ઈશ્વરે માણસના હૃદયમાં સનાતનપણાનો ખ્યાલ મૂક્યો છે, અને એ સનાતનપણાનો ખ્યાલ માત્ર ઈશ્વરમાં પરિપૂર્ણ થાય છે. અને એ અનંતકાળની પાંખો જ્યાં સુધી તમારી પાસે નથી, ત્યાં સુધી તમારી દશા પેલા પક્ષીના જેવી છે. ગમે ત્યારે એ ડાળી તૂટી જશે અને નીચે તમે પડશો, ગમે ત્યારે. એટલે પેલી મારી અંગ્રેજી ચોપડીનું શીર્ષક છે વિંગ્સ ઓફ ઇટર્નિટી, અનંતકાળની પાંખો પર. અનંતકાળની પાંખો સિવાય સૂર્ય હેઠળના જીવનમાં કોઈ આનંદ પ્રાપ્ત કરી શકાય નહીં. હાથમાં લીધેલું કામ સફળતાપૂર્વક પૂરું કરવું, તેના જેવો બીજો કોઈ આનંદ નથી. વિશેષ કરીને એ કામ એ આ પૃથ્વી પરની તમારી જિંદગી છે. જીવનને અંતે જ્યારે તમે વિતેલા જીવન પર દ્રષ્ટિપાત કરશો ત્યારે તમને શું દેખાશે? વ્યર્થતાની વ્યર્થતા. મને પૃથ્વી ઉપર કોઈ લાભ દેખાયો નહીં. પણ એક હકારાત્મક દાખલો છે, એક હકારાત્મક દાખલો છે. એવો બીજો માણસ, વૃદ્ધ માણસ, એ પણ પથારી પર બેઠો છે, મરણ પથારી પર, અને પોતાના જીવન તરફ દ્રષ્ટિપાત કરે છે અને કહે છે, હું સારી દોડ દોડ્યો છું, હું સારી લડાઈ લડ્યો છું, મેં સારો વિશ્વાસ રાખ્યો છે, અને હવે મારા માટે અનંતકાળનો મુગટ રાખી મૂકવામાં આવ્યો છે. કેટલો આનંદ, કેટલો આનંદ જીવનની સાર્થકતા અને પરિપૂર્ણતા. સુલેમાન કહે છે, મેં આ પુસ્તક એટલા માટે લખ્યું કે તમે શીખો કે મારા જેવી તમારી દશા થાય નહીં. જિંદગી પસાર થયા પછી આપણે પાછળથી એને કંઈ સુધારી શકતા નથી. એક ખેડૂત, એનો 15-16 વર્ષનો દીકરો, દીકરો બહુ અડિયલ, બાપા માનું કંઈ સાંભળે નહીં. ખેડૂત ખેતરમાં તો અહીંયા પણ અને આપણા ભારતમાં પણ ખેડૂત અને 15 વર્ષના છોકરાએ તો બહુ કામ કરવું પડે ખેતરમાં, પણ બાપા એકલા કામ કરે, છોકરો કશી મદદ કરે નહીં. બાપા કે તો કરે નહીં, અને બાપા ના કે એ કરે, બાપાને ના ગમે એ કરે. બાપા કઈ કઈને થાકી ગયા. તો એક વખતે બાપાએ નક્કી કર્યું કે દીકરા અહીંયા આવ. તો બહાર ઘરની બહાર મોટી પેલું માંડ ભેંસો રાખવાનું હોય એમાં જે થાંભલી જેવો મોટો થાંભલો હતો, એની પાસે એક ખીલી અને હથોડો લઈને કાકા આ ખેડૂત ગયો દીકરાને લઈને. મેં કહે, જો દીકરા, આ હથોડી છે અને આ ખીલો છે, જ્યારે પણ તું કાંઈક ખોટું કરીશ કે જે મને ના ગમે ત્યારે એક ખીલો અહીંયા આગળ હું મારીશ. બાપા વિચારે છે મનમાં, દીકરાને કહેતા નથી કે જ્યારે જ્યારે હું ખીલો ત્યાં મારીશ ત્યારે એ ખીલો થાંભલામાં વાગે એ કરતાં તો મારા હૃદયમાં વાગતો હશે. પણ દીકરાને કહેતા નથી. પણ પછી જ્યારે જ્યારે તું કશું કરીશ ત્યારે આ ખીલો અહીં હું મારીશ. પણ દીકરો તો અડિયો, એને કશી ચિંતા નથી, એને કશી દરકાર નથી. દિવસો જતા જાય છે અને ખીલાઓ વધતા જાય છે. અઠવાડિયું, મહિનો, બે મહિના, વર્ષ એક વીતી ગયું અને આખો થાંભલો ખીલાથી ભરાઈ ગયો. દીકરો કશું શીખ્યો નહીં. એક વખત દીકરો બહાર ફરે છે, નહીં ક્યારેક આપણે આપણા મનમાં કંઈક ઝબકારો થતો હોય છે ને, એવો કંઈક ઝબકારો એને થયો, ખીલાગળ ઉભો રહ્યો, થાંભલાગળ ઉભો રહ્યો અને એને જોયું. ખરેખર મેં સારું નથી કર્યું, હવેથી હું સુધરી જઈશ, હવે હું બરાબર મા બાપાનું સાંભળીશ. બાપાને કશું કહ્યું નહીં એણે, પણ એનું જીવન ત્યારથી બદલાઈ ગયું અને સારું કરવા લાગ્યો. એ બાપાએ કીધું એને, બેટા હમણાંથી મને બહુ તને જોઈને બહુ આનંદ થાય છે, તારું તું મારું બધું સાંભળે છે અને સારું કરે છે, કે ચાલો હું એવું કરીશ, જ્યારે પણ તું કશું સારું કરે ને ત્યારે કંઈક ખેલો હું કાઢી લઈશ, જેમ મેં ખેલા મારેલા એમ હું ખેલા હવે કાઢી લઈશ. કોઈક દિવસે એક ખેલો ગયો, કોઈ દિવસે બે ખેલા ગયા, કોઈ દિવસે પાંચ ખેલા ગયા, એક બે મહિનામાં બધા ખીલા ગયા, એક ખીલો બાકી. બાપા કે છે બેટા અહીંયા આ એક ખીલો છે ને મારે આજે કાઢી લેવાનો છે, હથોડી અને હથોડીની પાછળ પેલું આવું છે ને ખેંચવાનું, લઈને ખેડૂતો ભરો અને કે જો આ ખીલો હું કાઢી લઉં છું, કારણ કે તું બહુ સારો રહ્યો છું હમણાંનો, છેલ્લા દિવસોથી બહુ જ સારો રહ્યો છું, એ ખીલો કાઢી લીધો. બહુ જ આનંદ, બહુ જ આનંદ, બાપાને ગર્વ થાય, આનંદ થાય હે ને. દીકરાની સામે જુએ છે તો દીકરો ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો છે, બેઠા હું તો એમ માનતો હતો કે આ ખીલા બધા ગયા અને આ છેલ્લો ખીલો કાઢતા હું તને એટલા માટે લાવ્યો કે તને તું મારા આનંદમાં ભાગ લે, અને આ તો આપણા આનંદનો સમય છે જેમ પેલા ઉડાવ દીકરાની જેમ. તું કેમ રડે છે કે બાપા આ થાંભલાને જુઓ ને, ખીલા તો ગયા પણ થાંભલા પર કેટલા બધા કાણા પડેલા છે, એ કાણાનું શું કરવાનું, શું એ કાણા દૂર કરી શકાય, શું એ કાણા દૂર કરી શકાય? હા, દૂર કરી શકાય, દૂર કરી શકાય. દુનિયાનો કોઈ ધર્મ એ કાણા દૂર કરવાનો ઈલાજ આપતો નથી, દુનિયાનો કોઈ ધર્મ કોઈ તત્વજ્ઞાન એ કાણા દૂર કરવાનો ઈલાજ આપતો નથી. હૃદયમાં જે ડાઘ પડ્યા છે, હૃદયમાં જે તરાર પડી છે, હૃદયમાં જે વસવસો રહ્યો છે, વીતેલી જિંદગી ઉપર વલોપાત રહ્યો છે, એનો ઉપાય કોઈ ધર્મ પાસે, કોઈ ધર્મગુરુ પાસે નથી, સિવાય કે ખ્રિસ્તી ધર્મ પર. મુજ પાપના ડાઘ દોષે ખોણ, ઈસુનું રુધિર છે વહેતું, ઈસુનું રુધિર એ કાણા સાફ કરી શકે છે, ઈસુનું રુધિર એ કાણા ભરી શકે છે, ઈસુનું રુધિર એ થાંભલો નવો કરી શકે છે, ઈસુનું રુધિર એ નવું જીવન શરૂ કરી શકે છે. જો હું સગડું નવું બનાવું છું, જેવો ખ્રિસ્તમાં છે એ નવી ઉત્પત્તિ છે, સગડું નવું, નવું માણસ પણ, નવો સ્વભાવ, નવું ધ્યેય, નવું જીવનનું લક્ષ્ય, નવો આનંદ, નવો નવી શાંતિ, નવો સંતોષ, નવી સાર્થકતા, પરિપૂર્ણતા. મુજ પાપના દાગ ધોશે કોણ, ઈસુનું રુધિર છે વહેતું, મુજને સાજો કરશે કોણ, ઈસુનું રુધિર છે વહેતું. આશા છે કે અહીં એક પણ ન હોય કે જેણે એ સાજાપણાનો અનુભવ ન કર્યો હોય, કોને વીતેલી જિંદગીનો વસવસો ન હોય. આપણે ઘણી ભૂલો કરીએ છીએ, માણસ માત્ર ભૂલને પાત્ર, કોને વસવસો ન હોય, પણ એ વસવસામાં વલોપાતમાં આપણું જીવન બરબાદ કરવાને બદલે એનો ઉપાય કરવાની જરૂર છે. એનો ઉપાય મળે છે ઈસુ ખ્રિસ્તમાં. આજે આપણે ઈસુ ખ્રિસ્તને આધીન થઈએ. જો આપણે નવા જન્મનો અનુભવ નથી કર્યો તો આજે આપણે એ નવા જન્મનો અનુભવ કરીએ, કારણ કે એ સિવાય બીજો કોઈ ઉપાય નથી કે જે એ થાંભલાના કાણા પૂરી શકે, એ સિવાય બીજો કોઈ ઉપાય નથી કે જે ઢળેલું પાણી ભેગું કરી શકે. માત્ર આ એક જ ઉપાય છે. અને જેવો આપણે માનીએ છીએ કે મેં પ્રભુ ઈસુને મારા જીવનના મારા તારના તરીકે સ્વીકાર્યા છીએ, તેમની હવે પછીનું જીવન કેવું હોવું જોઈએ? તમે ઈશ્વરને તથા તેના રાજ્યને પ્રથમ શોધો, પહેલા તમે અનંતકાળની પાંખો પ્રાપ્ત કરો, પછી આ બધી જ વસ્તુઓનો આનંદ તમે ખરેખર માણી શકશો, કારણ કે ત્યારે જ તમને પેલો પડી જવાનો ભય રહેશે નહીં, ત્યારે જ તમે અનંત જીવનનો આનંદ માણી શકશો. વ્યર્થતાની વ્યર્થતા ના, સાર્થકતાની સાર્થકતા, જો પ્રભુને જીવનમાં પ્રથમ સ્થાન આપ્યું હોય તો તમે આનંદ સહિત નીકળી જશો અને તમને શાંતિથી બહાર લઈ જવામાં આવશે. એ આપણો મુદ્રાલેખ રહ્યો છે ને, તમે આનંદ સહિત નીકળી જશો અને તમને શાંતિથી બહાર લઈ જવામાં આવશે. એટલો બધો આનંદ, એટલો બધો આનંદ, એટલો બધો આનંદ કે તમારી આગળ પર્વતો અને ડુંગરો હર્ષનાદ કરી ઉઠે અને ખેતરના ઝાડ તાળી પાડી ઉઠે. રહસ્ય, રહસ્ય અનંતકાળની પાંખો. પ્રભુ તમારો આભાર માનીએ છીએ કે તમારા વચનો અમારી આગળ કેટલા સ્પષ્ટ રીતે અમારી ભાષામાં, સીધી સાદી ભાષામાં તમે અમને આપ્યા છે. અહીં બેઠેલી દરેક વ્યક્તિ પાસે બાઇબલ છે, અહીં બેઠેલા દરેક કુટુંબની પાસે પ્રભુ કેટલાય બાઇબલો છે, અને આ મંડળીમાં પ્રભુ તમારી સેવા અને આરાધના નિયમિત ચાલે છે. તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ આ કુટુંબોને માટે, તમારો આભાર માનીએ છીએ પ્રત્યેક વ્યક્તિ અને પ્રત્યેક જીવનને માટે, તમારો આભાર માનીએ છીએ તમારા અતિ ગણા આશીર્વાદોને માટે. આમ પ્રત્યેક પ્રભુ વિચાર કરીએ ક્યાં હતા અને ક્યાં લાવીને તમે મૂક્યા છે, ક્યાં ગામડામાં ચંપલ વગર ગરમીમાં ફરવાનું અને ક્યાં ગાડીઓ ચલાવવાની. પ્રભુ તમે કેટલા બધા અમને આશીર્વાદો આપ્યા છે. પ્રભુ અમારી પ્રાર્થના છે કે એ બધું શાપ રૂપ ન બની જાય અને એમાં અમારું જીવન ના ખોવાઈ જાય. સવારે ઉઠવાનું, કામ પર જવાનું, સાંજે આવવાનું, સુઈ જવાનું, સવારે ઉઠવાનું, કામ પર જવાનું, એમ ગરેડમાં અમારી જિંદગી પૂરી ના થઈ જાય. અમારી બાકી રહેલી જિંદગી પ્રભુ તમારી સેવામાં, તમારા મહિમામાં, તમને જીવનમાં પ્રથમ સ્થાન આપવામાં વપરાય. અને એમાંથી જેઓએ હજુ પ્રભુ એની શરૂઆત નથી કરી, પ્રભુ યસુ ખ્રિસ્તને પોતાના તારના તરીકે સ્વીકાર્યા નથી, પ્રભુ અત્યારે અમારી પ્રાર્થના છે કે આ ક્ષણે એમની પ્રાર્થના હોય કે પ્રભુ હું તમારી પાસે આવું છું, તમારામાં મારો ઉદ્ધાર શોધું છું, તમારામાં મારી સાર્થકતા પ્રાપ્ત કરવા માંગુ છું, પ્રભુ યસુ ખ્રિસ્ત પર હું અત્યારે વિશ્વાસ કરું છું, મારો તમારા બાળક તરીકે સ્વીકાર કરો અને આજથી હવે પછી પ્રભુ મારું આખીનું જીવન તમારી સેવામાં અને તમારા મહિમામાં વાપરીશ, એવી પ્રાર્થના હોય એવી મારી પ્રાર્થના છે. અને એમ પ્રત્યેકને માટે પ્રાર્થના છે પ્રભુ કે તમારું બળ, તમારું જ્ઞાન, તમારું ડાપણ, તમારી દોરવણી અમારા જીવનમાં હોય, કે જીવનને અંતે અમે પાઉલ પ્રેરિતની જેમ હિંમતપૂર્વક કહી શકીએ કે તમે આપેલા સર્વ આદર્શો મેં પરિપૂર્ણ કર્યા છે અને હવે હું તમને મળવાને તૈયાર છું. આજ ક્ષણથી પ્રભુ અમે તૈયારી કરી શકીએ અમારા તારના પ્રભુ યેસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમેન.